એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્ત્વના વિવેચક સુરેશ જોશી એમના એક લેખ પર ઊંડા ઉતરવાના છીએ. લેખ છે કાવ્યમાં અદ્યતનતા, 1961માં ક્ષિતિજ સામયિકમાં આવેલો, અને એમાં એમણે એક પાયાનો સવાલ પૂછ્યો છે, કવિતામાં અદ્યતન હોવું એટલે શું? આ શબ્દનો અર્થ શું?
બરાબર.
શું એ ખાલી સમય સાથે બદલાતી કોઈ ફેશન છે, કે પછી એમાં કશુંક શું કહેવાય શાશ્વત જેવું પણ છે? અને આ નવાપણાનો જૂની પરંપરા સાથે શું સંબંધ? ચાલો આ જ મુદ્દાઓ પર વાત કરીએ.
બિલકુલ. અને સુરેશ જોશીનો આ લેખ એટલે જ અગત્યનો છે. એ ખાલી વ્યાખ્યા નથી આપતા, પણ એ અદ્યતનતાની પાછળ જે ગૂંચવણો છે એને ખોલવાનો પ્રયત્ન કરે છે. એ પૂછે છે કે ભાઈ, જે ક્ષણિક છે, જે સમય સાથે બદલાય છે, અને જે સનાતન છે, જે ટકી રહે છે, આ બંને કવિતામાં એક સાથે કેવી રીતે હોઈ શકે? અને એ સમજાવવા માટે એમણે જુદા જુદા યુગો અને સાહિત્યિક પ્રવાહોના ઉદાહરણો પણ આપ્યા છે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે સુરેશ જોશીના આ લેખનું હાર્દ શું છે એ પકડવું, એમના મુખ્ય વિચારો કયા, એમની દલીલો શું છે, અને આપણા સાહિત્યિક ચિંતનમાં આ લેખનું સ્થાન શું છે, આ સમજવાનો પ્રયાસ કરીશું. તો શરૂઆત જ કરીએ અદ્યતનતા શબ્દથી. મને લાગે છે કે આ શબ્દ જ બહુ આમ તેમ વપરાય છે. લેખક પોતે જ શરૂઆતમાં કહે છે ને કે દરેક નવી સાહિત્યિક ચળવળ આવે એ પોતાને અદ્યતન સાબિત કરવા બહુ મહેનત કરે છે.
હા હા, ક્યારેક તો એ ઓળખ જ બની જાય છે એમની.
બરાબર. પણ શું આ અદ્યતનતાનો કોઈ ચોક્કસ અર્થ છે?
અહીં જ સુરેશ જોશી આપણને રોકે છે, આપણને સાવધ કરે છે. એ સ્પષ્ટ કહે છે કે અદ્યતનતા શબ્દ નીચે આપણે ઘણી બધી વસ્તુઓ ભેગી કરી દઈએ છીએ, જેમ કે તાજગી, કંઈક નવું કરવાની ઈચ્છા, પ્રયોગશીલતા, પેલું પરંપરાનો વિરોધ કરવો, આ બધું. એટલે જો આપણે સ્પષ્ટ ના હોઈએ કે આપણે કયા અર્થમાં વાત કરી રહ્યા છીએ, તો પછી ગૂંચવાડો થાય, બરાબર ને?
હા, સાચી વાત છે.
અને સૌથી મહત્વની વાત, જોશી ભાર દઈને કહે છે કે અદ્યતનતા એટલે ખાલી વર્તમાન સમયની વાત નથી, એ એટલું સીમિત નથી.
આ વાત રસપ્રદ છે, એમ કે જે સેંકડો વર્ષ પહેલાં લખાયું, જેમ કે આપણે કાલિદાસની વાત કરીએ કે દાંતેની, એમની કૃતિઓમાં પણ આપણને આજે કંઈક અદ્યતન જેવું લાગે. આ કેવી રીતે બને? એ અદ્યતન કહેવાય કે પછી સનાતન?
હા, આ જ તો સુરેશ જોશીનો મૂળ સવાલ છે કે જે રચના સમય પસાર થવા છતાં પોતાની અસર, પોતાની આસ્વાદ્યતા જાળવી રાખે એને શું કહેવું? જોશી એમ સૂચવે છે કે કદાચ અદ્યતન અને સનાતન એકબીજાના વિરોધી નથી, પણ એકબીજા સાથે જોડાયેલા છે. જુઓ, દરેક યુગની પોતાની એક ખાસ સંવેદના હોય, પોતાના પ્રતિભાવ આપવાની રીત હોય, પોતાની રુચિ હોય, આ બધું મળીને એ યુગની અદ્યતનતા બને.
ઓકે.
પણ જો એ રચનામાં કશુંક એવું તત્વ હોય જે દરેક સમયના માણસને સ્પર્શે, કોઈક સાર્વકાલિક માનવીય અનુભૂતિ હોય, તો એ રચના સમયની સીમાઓ ઓળંગી જાય છે.
એટલે કે સાચી અદ્યતનતામાં સનાતનનો અંશ હોય જ છે.
હા, બરાબર, એવું કહી શકાય.
કેટલીક વસ્તુઓ જોડાયેલી હોય છે, જેમ કે શૈલીમાં કંઈક વિચિત્રતા લાવવી, ક્યારેક જાણી જોઈને લોકોને આઘાત લાગે એવું લખવું, ભાષા કે વિચારમાં થોડી ચાલાકી બતાવવી, આ બધું શું છે? એ પણ અદ્યતનતા જ કહેવાય.
જો જોશી આ લક્ષણોની નોંધ લે છે, પણ સાથે એક બહુ જ મહત્વની ચેતવણી આપે છે. એ કહે છે કે આ બધી વસ્તુઓ, શૈલીની વિચિત્રતા હોય, આઘાત આપવાની વૃત્તિ હોય કે ચબરાકી હોય, એ કવિતામાં ઉપરથી ચોંટાડેલી ના હોવી જોઈએ,
કૃત્રિમ ના હોવી જોઈએ.
એમ કાવ્યના પોતાના બંધારણમાંથી, એની આંતરિક જરૂરિયાતમાંથી આવવી જોઈએ, એ અનિવાર્ય લાગવી જોઈએ. જો એમ ના થાય, અને ખાસ કરીને જો વિવેચકો આ બાબતે ધ્યાન ના રાખે, તો પછી આ બધું ખાલી પોકળ ફેશન બનીને રહી જાય છે. એ થોડીવાર ચમકારો કરે, પણ એમાં ઊંડાણ ના હોય.
એટલે અહીંયા વિવેચનની જવાબદારી બહુ મોટી થઈ જાય છે. લેખક જાણે એમ કહેવા માંગે છે કે ક્યારેક વિવેચકો પોતે જ આવી ઉપરછલ્લી બાબતોને વધારે મહત્વ આપી દે છે.
હા,
અને પછી નવા કવિઓ પ્રતિષ્ઠા મેળવવા માટે એવા રસ્તે ચાલવા માંડે છે. પરિણામ એ આવે કે કવિતા જાણે અમુક સિદ્ધાંતોનું ઉદાહરણ આપવા માટે લખાતી હોય એવું લાગે.
બરાબર. આ એક મોટો ખતરો છે જેના પર જોશી ધ્યાન દોરે છે. જ્યારે સર્જન પોતે વિવેચનનું ગુલામ બની જાય, ત્યારે એની મૌલિકતા, એનો જીવ જોખમાય છે. સર્જક મુક્ત રીતે પોતાની અનુભૂતિને વ્યક્ત કરવાને બદલે શું કહેવાય, વિવેચકોને શું ગમશે, કયો વાદ અત્યારે ચાલે છે એ બધું વિચારીને લખવા લાગે. જોશી આના માટે અંગ્રેજી કવિતાના ઇતિહાસમાંથી પેલું યુનિવર્સિટી પ્રોફેસરોનું ઉદાહરણ પણ આપે છે.
હા, એ શું હતું
કે એમની કવિતાઓ ક્યારેક એવી લાગતી જાણે એમના પોતાના લેક્ચર માટેની નોટ્સ હોય, કૃત્રિમ અને શૈક્ષણિક.
ઓહ, એટલે મૌલિકતા ગાયબ.
હા, એ જ.
આ અદ્યતનતાની વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સુરેશ જોશી પછી પશ્ચિમી કવિતાના ઇતિહાસમાં ડોકિયું કરાવે છે અને એમની શરૂઆત થાય છે ફ્રેન્ચ કવિ ચાર્લ્સ બોદલેરથી. અહીંથી કવિતામાં આધુનિકતાનો જાણે એક નવો વળાંક આવે છે, ખરું ને?
બિલકુલ. બોદલેર એક સીમાચિહ્નરૂપ કવિ છે. જોશી સમજાવે છે કે બોદલેરે જે કર્યું એ ખરેખર ક્રાંતિકારી હતું. એમણે વિષય અને શૈલી વચ્ચેનો જે પરંપરાગત સંબંધ હતો ને એ તોડી નાખ્યો.
એટલે કેવો સંબંધ?
એટલે એવું મનાતું કે ભાઈ, ઊંચા ઉદાત્ત વિષયો માટે ઊંચી ભવ્ય શૈલી વાપરવાની અને જે સામાન્ય કે નીચા ગણાતા વિષયો છે એના માટે એવી સામાન્ય શૈલી. બોદલેરે શું કર્યું? એમણે શહેરના જીવનની જે કદરૂપતા હતી, ગંદકી, હતાશા, પાપ, જે વિષયોને લોકો તુચ્છ ગણતા, નિંદનીય ગણતા, એવા વિષયોને એમણે અત્યંત સંસ્કારી, ભવ્ય અને ક્લાસિકલ ગણાતી શૈલીમાં રજૂ કર્યા.
ઓહો, એટલે કે સાવ ઉલટું કર્યું.
હા, એમણે સાબિત કર્યું કે વિષય પોતે સારો કે ખરાબ, ઊંચો કે નીચો નથી હોતો. કવિની કળાએ વિષયને કેવું રૂપ આપે છે એ મહત્વનું છે. આનાથી તો કવિતાનો આખો વ્યાપ જ વધી ગયો.
સાચી વાત.
બુદલેરે પેલી રતાશામાં પણ એક જાતની ભવ્યતા હોઈ શકે એ બતાવ્યું. એમણે દેખાડ્યું કે કાવ્યત્વ વિષયમાં નથી, પણ કવિ જે રીતે એને રજૂ કરે છે એની શક્તિમાં છે. આના કારણે શું થયું કે કવિ વિષયની નૈતિકતા કે સમાજ એને સ્વીકારશે કે નહીં એ બાબતે થોડો ઉદાસીન બની શક્યો. હવે મુખ્ય ભેદ રહ્યો કાવ્ય અને અકાવ્ય વચ્ચે, નહીં કે સારા વિષય અને ખરાબ વિષય વચ્ચે. અને જોશી એ પણ નોંધે છે કે બોદલેરે વાસ્તવવાદ, રિયલિઝમ અને પ્રતીકવાદ, સિમ્બલિઝમ, જે બે સાવ જુદા છેડા ગણાતા હતા, એને પણ પોતાની કવિતામાં ભેગા કરી દીધા.
એ કઈ રીતે?
એમના પ્રતીકો છે ને, એ વાસ્તવિકતાની જે કઠોરતા હતી એને વધુ ઘેરી બનાવતા હતા. આ ખરેખર કવિતા માટે એક નવી જ દિશા હતી.
બોદલેર પછી પશ્ચિમમાં અદ્યતનતાના જુદા જુદા રૂપો આવ્યા, ક્યારેક સંગીત પર ભાર, ક્યારેક ચિત્ર પર, ક્યારેક બુદ્ધિ પર. જોશી માલારમે, વાલેરી અને પછી પેલી ઇમેજિસ્ટ ચળવળની વાત કરે છે. આ બધા કેવી રીતે જુદા પડતા હતા?
હા, બોદલેરે જે દરવાજા ખોલ્યા એમાંથી પછી ઘણા રસ્તા ફૂટ્યા. જેમ કે માલારમે, એમણે કવિતાને સંગીતની એકદમ નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો. ત્યાં શબ્દનો અર્થ ઓછો મહત્વનો, પણ એનું ધ્વનિ, એની સૂચકતા જાણે કોઈ મંત્ર જેવું લાગે.
અચ્છા.
એમના શિષ્ય હતા પોલ વાલેરી. એમણે થોડો જુદો રસ્તો લીધો. એમણે સંગીતની અમૂર્તતા કરતા પ્રતીકો અને કલ્પનો દ્વારા વધુ નક્કર, મૂર્તરૂપ અને એક સંગીનતા લાવવા પર ભાર મૂક્યો. વાલેરીનો આદર્શ એવો હતો કે કવિતા લખવાની પ્રક્રિયામાં વિષય ધીમે ધીમે ઓગળી જાય અને છેલ્લે ખાલી શુદ્ધ કાવ્યનું રૂપ જ બચે.
રસપ્રદ.
અને ત્યાર પછી 20મી સદીની શરૂઆતમાં આવી ઇમેજિસ્ટ ચળવળ. એઝરા પાઉન્ડ, એમી લોવેલ જેવા કવિઓ, એમનું સૂત્ર હતું મેક ઇટ ન્યૂ, નવું બનાવો.
હા,
એમણે મુક્ત છંદ વાપર્યો, બહુ સંક્ષિપ્તમાં લખ્યું અને અત્યંત ચોક્કસ, ધારદાર, જેણે આંખ સામે દેખાય એવા કલ્પનો, ઇમેજીસ પર ખૂબ ભાર મૂક્યો. એમની કવિતામાં પેલો તાર્કિક અર્થ હોય કે ના હોય, પણ કલ્પનની જે તાકાત છે એ મુખ્ય હતી.
અને આ પ્રવાહ પછી પણ ચાલતો રહ્યો. 30ના દાયકાના પાયલોન પોએટ્સ, પછી ડિલન થોમસ જેવા અલગ મિજાજના કવિ અને છેલ્લે ધ મૂવમેન્ટ જૂથ આવ્યું, જેણે જેણે આ બધા સામે પ્રતિક્રિયા આપી.
બરાબર. 30ના કવિઓ જેમ કે ઓર્ડન, સ્પેન્ડર, એ લોકો વધુ સામાજિક રીતે જાગૃત હતા, રાજકીય રીતે પણ. ડિલન થોમસ જેવા કવિઓએ ફરી ભાષાના જાદુ પર, રોમેન્ટિક આવેશ પર, ધ્વનિ પર ભાર મૂક્યો. અને પછી આવ્યા 1950ના દાયકામાં ધ મૂવમેન્ટવાળા, જેમ કે ફિલિપ લાર્કિન, કિંગ્સલી એમિસ. આ લોકો મોટાભાગે ટીએસ એલિયટ અને એઝરા પાઉન્ડની જે બહુ બૌદ્ધિક અને અઘરી લાગતી કવિતા હતી એના પ્રભાવમાંથી બહાર આવવા માંગતા હતા. જોશી નોંધે છે એમણે જાણે ફરી રૂઢી એટલે કે પરંપરા તરફ વળવાનો પ્રયાસ કર્યો. એમણે પરંપરાગત છંદ અને પ્રાસ પાછા સ્વીકાર્યા. ભાષા પણ બોલચાલની નજીકની, ક્યારેક થોડી કઠોર લાગે એવી તળપદી લડણવાળી.
એટલે સાવ જુદો અભિગમ.
હા, એમની શૈલીમાં લાગણીના ઉછાળાઓ નહોતા. બુદ્ધિપૂર્વકની, સંયમિત, ક્યારેક થોડી સૂકી પણ લાગે. એ લોકો જાણે બહાર ઊભા રહીને કોઈ નિરીક્ષકની જેમ તાટસ્થ્યથી, ઉદાસીનતાથી વાસ્તવિકતાને જોતા અને નોંધતા હતા. એલિયટ પાઉન્ડે કાવ્યભાષા સાથે જે ઉથલપાથલ કરી હતી એના બદલે એમણે ફરી પરંપરા સાથે જોડાવાનો પ્રયાસ કર્યો.
તો આ આખી વાતમાં રૂઢિ એટલે કે પરંપરાનો મુદ્દો વારે વારે આવે છે. ક્યારેક એનો વિરોધ, ક્યારેક એની તરફ પાછા ફરવાનો પ્રયાસ. સુરેશ જોશી ટીએસ એલિયટના પરંપરા વિશેના વિચારોનો પણ ઉલ્લેખ કરે છે. તો કવિ માટે પરંપરા કેટલી જરૂરી છે?
એલિયટનો મત હતો કે પરંપરા બહુ જ જરૂરી છે. જોશીએ મત રજૂ કરે છે. પરંપરા શું કરે? એ કવિને એની ભાષા, એની સંસ્કૃતિના મૂળ સાથે જોડે છે. કવિ સાવ એકલો અટુલો ન પડી જાય એનાથી બચાવે છે. અને પરંપરાનો જે ઇતિહાસ છે એ કવિને પોતાની કૃતિનું મૂલ્યાંકન કરવા માટે, એને ચકાસવા માટેના માપદંડ પણ આપે છે. ભૂતકાળમાં શું થયું છે એ ખબર હોય તો વર્તમાનમાં શું નવું કરવું એ સમજવામાં મદદ મળે ને.
બરાબર. પણ શું એવું ના બને કે પરંપરાનો ભાર એટલો વધી જાય કે એ નવીનતાને રૂંધી નાખે? જો દરેક કવિએ પરંપરાને જ અનુસરવાનું હોય તો પછી મૌલિકતા ક્યાંથી આવે?
આ બહુ અગત્યનો સવાલ છે, અને સુરેશ જોશી આ મુદ્દે એલિયટથી થોડા જુદા પડે છે એમ લાગે છે. એ સૂચવે છે કે પરંપરાનો ઉપયોગ ખાલી વારસો સ્વીકારવા કે એનું અનુકરણ કરવા માટે જ ના થવો જોઈએ. કદાચ એનો વધુ સારો ઉપયોગ એ છે કે કવિ પરંપરાનો અભ્યાસ કરે. પણ શા માટે? પોતાની ભાષાની શક્તિઓ અને ખાસ કરીને એની મર્યાદાઓ કઈ છે એ સમજવા માટે.
ઓકે, એટલે મર્યાદાઓ જાણવા માટે.
હા, પરંપરા ભૂતકાળનો બોજ ના બનવી જોઈએ, પણ વર્તમાનમાં ભાષા સાથે કામ કરવા માટેનું એક સાધન બનવી જોઈએ. એનો ઉપયોગ મર્યાદાઓ ઓળખીને એને પાર કરવા માટે થવો જોઈએ, નહીં કે એના બંધનમાં રહેવા માટે.
અદ્યતન કવિતાની વાત આવે એટલે બીજો એક મુદ્દો પણ વારંવાર ઉઠે છે, એની દુર્બોધતાનો.
જી,
ઘણા વાચકો કહે છે કે ભાઈ આ આધુનિક કવિતા સમજાતી જ નથી. શું કવિ જાણી જોઈને અઘરું લખે છે? જોશી આ વિશે શું કહે છે?
જોશી આ મુદ્દાને છે ને એક જુદા ખૂણાથી જુએ છે. એ કહે છે કે કદાચ આજના કવિનો મુખ્ય હેતુ કમ્યુનિકેશન નથી, એટલે કે સીધો સંદેશો આપવો, બધાને સમજાવવું એ નથી.
તો પછી શું છે?
પણ એ ઇનિશિએશન જેવું છે, જાણે દીક્ષા આપવી, પોતાના અંગત વિશ્વમાં પ્રવેશ આપવો. કવિ જાણે એક દરવાજો ખોલી આપે છે, પણ અંદર આવવું અને એ દુનિયાને સમજવી એ ભાવકની પોતાની જવાબદારી છે. કવિ હાથ પકડીને ફેરવવા નથી માંગતો, અને આ માટે કવિ ઘણીવાર પેલી બિનઅંગતતા, ઇમ્પર્સનાલિટી અને વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટીનો ઉપયોગ કરે છે.
એ શા માટે?
જેથી કવિનું પોતાનું વ્યક્તિત્વ સીધું વચ્ચે ના આવે, પણ કાવ્યો પોતે જ બોલે.
તો આનો મતલબ એવો થયો કે કવિ સમાજથી, સામાન્ય વાચકથી દૂર રહેવા માંગે છે. એને જનતા, એને સ્વીકારે એની પરવા નથી.
જોશીના મતે કદાચ આજનો કવિ મોસ્ટ પીપલ એટલે કે બહુમતી જનતાના સ્વીકાર માટે બહુ ઉત્સુક નથી હોતો, કારણ કે માને છે કે આવો જે વ્યાપક સ્વીકાર છે ને એ ઘણીવાર ખતરનાક હોય છે.
ખતરનાક? કઈ રીતે?
કારણ કે બહુમતીની રૂચિને પહોંચી વળવા જતા કવિની પોતાની જે મૌલિકતા છે, એની વિશિષ્ટતા છે, એ ઘસાઈ જવાનો ભય રહે, સમૂહમાં ઓગળી જવાનો ભય. આજના જમાનામાં જ્યારે બધું એક સરખું, સ્ટાન્ડર્ડાઇઝ્ડ બનાવવાનો પ્રયાસ થતો હોય ત્યારે કવિ પોતાની આગવી ઓળખ, પોતાનો અવાજ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે.
એટલે કવિ જાણે એકલો પડી ગયો છે, પોતાની આસપાસના શૂન્ય સામે લડી રહ્યો છે.
હા, જોશી કંઈક એવું જ ચિત્ર આપે છે. એ કહે છે કે કવિ જાણે પોતાની આસપાસ જે શૂન્ય છે એમાં પોતે ઓગળી ના જાય, એ માટે શબ્દો દ્વારા પોતાની જાતને, પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો એક મરણીયો પ્રયાસ કરી રહ્યો છે.
ઓ,
અને આ પ્રયાસમાં એ ઘણીવાર વ્યંગનો સહારો લે છે. ક્યારેક પોતાના પર જ હસે છે, આત્મવ્યંગ કરે છે, અને ક્યારેક કડવો ઉપહાસ પણ કરે છે. એનો હેતુ કદાચ પરિસ્થિતિ સુધારવાનો નથી, પણ જે છે એને બરાબર ઓળખવા માટે એનાથી થોડું અંતર રાખવાનું છે.
એટલે પહેલા જે વસ્તુલક્ષિતાની વાત હતી એના કરતા આ કંઈક જુદું લાગે છે?
હા, અહીંયા પેલી વસ્તુલક્ષિતાને બદલે એક નવા પ્રકારનું, અંગત પણ છતાં અલિપ્ત એવું આત્મનેપદી વલણ દેખાય છે. એમાં અભિમાન નથી, પણ પોતાની જાતને સાવ ભૂંસાઈ જતી બચાવવાની એક મથામણ છે. અને આ મથામણ જ એને ક્યારેક કડવાશ અને કટુતા તરફ પણ લઈ જાય છે.
તો આટલી બધી ચર્ચા પછી પશ્ચિમના ઉદાહરણો, પરંપરાની વાત, કવિની આ મથામણ, આ બધાના અંતે સુરેશ જોશી કયા નિષ્કર્ષ પર આવે છે? આ અદ્યતનતાનું છેવટનું મૂલ્ય શું?
સુરેશ જોશી અંતમાં વાતને બહુ સરસ રીતે સમેટે છે. એ કહે છે કે આ બધા વાદવિવાદો, પ્રવાહો આવે જાય, પ્રત્યાઘાતો થાય, આ બધાની વચ્ચે કેટલાક કવિઓ હંમેશા એવા હોય છે જેઓ એકદમ નિષ્ઠાથી શુદ્ધ કાવ્ય રચવા માટે જ મથતા હોય છે. અને કોઈ પણ કવિતાની ખરી કસોટી ક્યારે થાય? જ્યારે એની અદ્યતનતાનો જે બાહ્ય દેખાવ છે, જે સમય સાથે જોડાયેલો સંદર્ભ છે, એ બધું ઝાંખું પડી જાય, પછી એની અંદરથી કોઈ શાશ્વત, કોઈ સનાતન તત્વ બહાર આવે છે કે નહીં.
અચ્છા,
જો એ તત્વ હોય તો જ એ કવિતા સમયની કસોટીમાંથી પાર ઉતરે છે. એ છેલ્લો માપદંડ છે.
ખરેખર સુરેશ જોશીનો આ લેખ અદ્યતનતા જેવા એક અઘરા લાગતા ખ્યાલના કેટલા બધા પાસાઓ આપણી સામે મૂકી દે છે. એ ખાલી શૈલીની નવીનતા નથી, પણ એમાં યુગની સંવેદના છે, રૂચિના બદલાતા ધોરણો છે, પરંપરા સાથેનો સતત સંઘર્ષ છે, અને કવિની પોતાની જાતને ટકાવી રાખવાની મથામણ પણ છે.
અને સૌથી મહત્વની વાત એ છે કે જે સાચી અદ્યતનતા છે ને, એ પેલી ક્ષણિક ફેશનથી અલગ હોય છે. એ ભલે નવા પ્રયોગો કરે, પરંપરાને પડકારે, પણ એનું છેવટનું મૂલ્ય એની કલાત્મક સચ્ચાઈમાં અને એની આંતરિક જરૂરિયાતમાં રહેલું છે. બોદલેરથી લઈને ધ મૂવમેન્ટ સુધીની જે સફર આપણે જોઈ, એ બતાવે છે કે કવિતા હંમેશા નવા રૂપો શોધતી રહી છે, પણ જે ટકી રહે છે એમાં કશુંક સનાતન હોય છે.
અને આ ચર્ચા આજે પણ એટલી જ લાગુ પડે છે નહીં? કવિ અને વાચક વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? કવિતા કેમ ક્યારેક અઘરી લાગે છે? શું કલાકારે બધાને રાજી કરવાના છે, કે પછી પોતાની કલા અને સત્યને વફાદાર રહેવાનું છે?
હા હા, આ લેખ આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે જડે કોઈ પણ કલાકૃતિને જોઈએ ત્યારે ખાલી એના બાહ્ય દેખાવ કે એની નવીનતા પાછળ ન જતા, એની પાછળ જે ઊંડાણ છે, જે કલાત્મક પ્રામાણિકતા છે, અને સમયની સામે ટકી રહેવાની એની જે ક્ષમતા છે, એને કેવી રીતે પારખીએ, કદાચ આ જ સાચા રસિક કે વિવેચકની કસોટી છે.
અહીં એક વિચાર આવે છે કે આજના જમાનામાં જ્યાં બધું બહુ ઝડપથી બદલાય છે, માહિતીનો ધોધ વહે છે, ટ્રેન્ડ્સ ક્ષણમાં આવે ને જાય છે, ત્યાં સુરેશ જોશીએ જે અદ્યતન અને સનાતન વચ્ચેના સંબંધની વાત કરી, એ કવિતા સિવાય બીજા કલા સ્વરૂપો માટે કે આપણા જીવનના બીજા પાસાઓ માટે પણ કેટલી પ્રસ્તુત છે? આપણે નવાના મોહ અને ટકાઉ મૂલ્ય વચ્ચેનો ભેદ કેવી રીતે પારખી શકીએ? આ એક વિચારવા જેવો મુદ્દો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.